સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વડતાલનું પહેલું વચનામૃત વંચાવ્યું અને નિશ્ચય ઉપર વાત કરી, પછી કલ્યાણભાઈ સામુ જોઈને કહે, તમે સાખે ઝાલાવાડિયા છો, પણ કોઈ કહે કે તમે ઝાલાવાડિયા નહીં તો એ નિશ્ચય જાય ખરો? ત્યારે કહે ન જાય. તે કોઈ લાખ રૂપિયા દે તો પણ એ નિશ્ચય જાય? તો કહે ન જાય. કદાપી કોઈક માર મારે તો ઉપરથી કહો જે નથી, પણ અંદરથી હા પડે નહીં. તેમ આ સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી પુરુષોત્તમ છે એવું નક્કી થાય ત્યારે નિશ્ચય થયો કહેવાય. અગત્રાયમાં ધોળિયા આંબા હેઠે મહારાજે એક હરિજનના છોકરાને 100 વાર આત્મા છું એમ કહેવરાયું. તોય પછી પૂછ્યું તો કહે હું ઢેઢ છું. તેમ મહારાજને વિશે ભગવાનપણાની ગ્રંથિ પડી જાય ત્યારે નક્કી કહેવાય, ને શુદ્ધપણે ઉપાસનાનું નક્કી તો થોડાકને છે. તે ઉપર વાત કરી છે, ઘણા ભજન સ્વામિનારાયણનું કરે પણ માતાજીની માનતાઓ પણ કરે અને વાછરા દાદાની પણ કરે, આપા પાલણ જે ઢેઢ છે તેની પણ કરે, એમ આપણામાં પણ ઉપાસનાનું આવું ન રહેવું જોઈએ. ત્યારે એને ભગવાનનો નિશ્ચય અને આશરો દઢ થયો કહેવાય. બોલો લ્યો, બોલો. એ તમને તો આવડે, આ વિદ્યાર્થીઓની વાત છે. તમને શું યાદ રહી? નિશ્ચય એટલે દ્રઢ નક્કી થઈ જવું, પહેલા ઓળખાણ અને પછી નક્કી થઈ જવું. આપણા ગામનો, કુટુંબનો, ભાઈનો, મા બાપનો, બધાનો પાક્કો નિશ્ચય છે. ગમે તેટલા અણબનાવ થાય, વ્યવહાર નોખા પડી જાય, બાપે માર્યા વેર થઈ જાય, તો એમ થાય કોઈ દિવસ આ મારી માં નથી? થાય તો કેમ બોલતા નથી? સાંભળવું, એકાગ્ર થઈને સાંભળવું, સાવધાન થઈને સાંભળવું. બીજી બધી ક્રિયા હંકેલી લેવી, ઘડીક આમ ચાળ હરખી કરે, ઘડીક ગૌમુખી આમ આમ જોવે, ઘડીક આમ આમ ચશ્મા કરે, ઘડીક બાજુવાળાને જોવે, ઘડીક માથા આમ કરી જાય, એમાં જ્ઞાન ન થાય. ભણવામાં પણ તમે એવું કરો ને એટલે સાહેબ શું ભણાવે છે ને એ યાદ નહીં. ભણવું એટલે ભણવું, જમવું એટલે જમવું. જમવામાં વખતે, જમતા વખતે આપણે જમતા નથી હોતા, મન બીજે જ હોય છે. બધા ડાઇનિંગ ટેબલ ઉપર જ ગપ્પા મારે, એટલે એ વાતોમાં તમે શું જમો છો એનોય સ્વાદ ના આવે. અને સ્વાદ માટે સ્વાદ નહીં, પણ સ્વાદ ભોજનમાં મન રહે તો મુખમાંથી પ્રવાહી જરે, જેને ટાઇલિમ નામનું તત્વ કહે છે ને, એ રસ જરે તો ભોજન પચે. એ વાતોમાં હોય એટલે મન ત્યાં જાય નહીં, એટલે ભોજન બરાબર રસયુક્ત થાય નહીં. પણ માણસ વોકિંગ કરે તો કાનમાં વોકમેન ભરાવીને દોડ. એક એક સાથે બે બે ત્રણ ત્રણ વસ્તુઓમાં મન અન્ય મનસ્ક થઈને જ કરે. હવે તો લોકો સુધરેલા ઓલા ઇંગ્લિશ ટોયલેટ આવી ગયા ને, ખુરશી કમોડવાળા. તો આજે અમદાવાદ હોય, મોટા સિટી હોય, વિદેશોમાં તો છે જ, પણ ત્યાં હવે અલમારી આવી ગઈ ને એમાં પુસ્તક 10-20-25 પુસ્તક પીડ્યા હોય, ત્યાં બેઠા બેઠા વાંચે. જોક્સ ની ચોપડીઓ હોય ને એવું બધું હોય. આપણને વિચાર થાય કે આવું બધું શું કામ રાખતા છીએ, પણ ત્યાં શું છે, ખાવાનું બદલી ગયું ને બધું, જેવું તેવું આચર કુચર ખાય એટલે બેઠા ભેળો ખુલાસો થાય નહીં. ખાવાનું બગડી ગયું એટલે આલતું ફાલતું નામ નહોતા સાંભળ્યા એવા છેલ્લા 10 વર્ષમાં તમે જોવો ખોરાક આવી ગયા. આ પીઝા નાન તેન ક્યાં સાંભળ્યું જ તું, કેક હતું જ નહીં એવું. રોટલા દાળ ભાત શાક ખીચડી કઢી લાડવા એવું જ હતું. આચર કુચર તળેલા નહોતા એટલે માણસ બેઠા બેળો બીજી મિનિટે બહાર આવતો. હવે એ નહીં, અડધો અડધો કલાક બેઠો હોય બોલો. એટલે વાંચવામાં પાછા ઘણા એવા જાજરૂમ જાય ને વાંચવામાં મશગુલ થઈ જાય, પછી ભૂલી જાય શેના માટે આવ્યો હતો એ. એટલે અન્ય મનસ્ક હોય એને વિદ્યા ન ચડે. વિદ્યા એકાગ્ર મનથી શ્રવણ કરે. તો જેવી રીતે ગમે તેવા આપણા વેર થઈ જાય કુટુંબમાં, તોય આ મારો ભાઈ નથી એમ ક્યારેય થાય? આ મારો બાપ નથી એમ થાય? ન થાય. તમે સાખે સુતરિયા હો, ઝાલાવાડિયા હો, દલવાડિયા હો, જે હો તે, પણ સ્વામી કહે તમને કોઈ 1,00,000 રૂપિયા દે તો ઉપર ઉપરથી મારે કદાચ તો ઉપર ઉપરથી એમ કહો હા હું એ નથી, પણ અંદરથી કઈ થોડી હા પડે કે હું ઝાલાવાડિયા નથી. આપણને મારી મારી તોડી નાખે તો કોઈ દી આપણને એવું થોડું થાય કે હું ભાઈ નથી ને બાઈ છું. કેવો નિશ્ચય છે! આપણા નામનો કેટલો નિશ્ચય છે! ઘોર ઊંઘમાં સૂતા હોઈએ અને કોઈ એ રમેશભાઈ કરે તો આપણે જરાય ઉઠીએ નહીં, પણ આપણું કોઈ નામ બોલે એટલે બીજે ત્રીજે હોંકારે તરત હોંકારો દઈએ. સુષુપ્તિમાં જીવમાં પેસી ગયેલો કે મારું નામ શું છે એનો કેવો પાક્કો નિશ્ચય છે! એવી રીતે આપણે જેનું ભજન કરીએ છીએ, અત્યારે જેની પાસે આપણે સામે બેઠા છીએ, જે મૂર્તિનું તમે દર્શન કરો છો, કઈ મૂર્તિનું? હા, એ ભગવાન સ્વામિનારાયણ સર્વ અવતારના અવતારી છે, સર્વ કારણના કારણ છે, સર્વ નિયંતા છે, સર્વાધાર છે, સર્વોપરી છે. એવો દૃઢ નિશ્ચય થઈ જાય ત્યારે સ્વામી કહે એને કાંઈ બાકી રહેતું નથી. પણ આપણે બોલીએ સર્વોપરી છે, આપણે તો સત્સંગમાં ઘણું જોયું છે. આ કથવાનો વિષય નથી, જીવવાનો વિષય છે. કથનારા અને ચોપડીએ લખનારા એ આપણે જોયા છે. હમણાં તે ભાઈ કોઈ દેખાતા નથી, નામ દેવાય નહીં, પણ સર્વોપરી ઉપર જ વાતો કરે અને પુસ્તક પણ લખે, પણ એના ઘરમાં મરણ થયું આકસ્મિક કોઈ રીતે, તો ભુવાઓને બોલાવીને એણે જ ત્યાં ઘરમાં કઈક જંતર મંતર કરાવ્યું. કેમ ભાઈ? તો કે એ પ્રેત થયા છે, આ ઘરમાં ઘરે નહીં. લ્યો, આમાં ક્યાં નિશ્ચય રહ્યો? ભુવા ને ડાકલા ને આયે ને તે ને દોરા ને એ બધું ક્યાંથી આવે? માણસ મૂર્ખ છે. જ્ઞાન જીવમાં ઉતરે ત્યારે સાચું. ઇંગ્લિશમાં કહેવાય છે વર્ચ્યુ ઇઝ નોલેજ. જ્ઞાન છે એ સદગુણ બની જવો જોઈએ, પચી જવું જોઈએ, તો કામનું છે. ત્યાગની વાતો થાય, વૈરાગની વાતો થાય, સાધુતાની વાતો થાય, મહિમાની વાતો થાય, પણ જીવમાં આવે એટલું જ કામનું છે. એક બાપાને પૂછ્યું, બાપા શું જીમા? એ સરસ મજાનો જો કુણી કુણી સરસ માખણિયા જેવી ફૂલકા રોટલી, એની માથે માખણનો મોટો પિંડો, બાજુમાં સરસ મજાની દાળ, બાજુમાં સરસ મજાના અથાણા, બાજુમાં સરસ મજાના પાપડ, બાજુમાં સરસ દેહરાદૂન બાસમતી ભાત, બાજુમાં સરસ મજાના ગાંઠિયા, બાજુમાં સરસ મજાના લાડુ. એટલે કે આટલું બધું એ કાંઈ ને? તો કે હું જીમો રોટલો અને અડદની દાળ તો આ ગણાયું. મેં બોલ્યો ને બાજુમાં, બાજુમાં એટલે દિવાલની પાછળ રસોડામાં બધું, મારી થાળીમાં કાંઈ નહીં. એટલે આપણી થાળીમાં આવે એટલું કામનું છે, બાકી તો બાજુમાં તો ઘણું છે. થાળીમાં હોય તોય જો જમાય એટલું આપણું છે, બીજે કોળીએ ઉલટી થઈ જાય શું થાય? જમાય એટલું આપણું છે, અને જમીએ એટલું નહીં, પચે એટલું આપણું છે. સત્સંગમાં જ બેઠા છીએ ને, આમ જોવા જઈએ ને તો કેટલા જન્મે કાંઈક કાંઈક થોડા ઘણા પુણ્યો કર્યા હશે ત્યારે આવી રીતે અહીંયા બેસાય. જો આ તમે બધા હરિભક્તો છો, વ્યવહારને ઠેલો મારીને અહીંયા અવાય છે, તો કાંઈક સત્કર્મ હશે તો અવાય છે, બાકી ક્યાં અવાય છે? મંદિરો ખાલી પડ્યા હોય છે, ઘરે ધક્કા મારતા હોય ડોહાને, બહાર ટળો તોય જાય નહીં. અને એ દ્રઢ મન રાખો તો અવાય છે, સે ઢીલા કરો તો હોઈ જાઓ, કાંઈ ખાઈ પીને ટીવી જુઓ. પણ એ નિયમા નિયમ ધારી અમુક છો તો અવાય છે, જાવું એટલે જાવું. અને જે જુવાની અવસ્થામાં વર્યા પરિણ્યા છોકરા થયા, પણ એમના છોકરા નાનેથી હોય જો આવી રીતે ટેવ રાખી હોય કે સાંજ પડે એટલે આરતીમાં જાવું, મંદિરમાં જાવું, કથામાં બેસવું બૈરાઓ સહિત, તો એના છોકરાઓને સ્વાભાવિક સત્સંગ ઉતરી જાય જીવમાં. 17-18 વર્ષનો ઠેઠ ઊંટિયાને મીઠું દે એવડો થાય, અને પછી અમારી પાસે લઈ આવે, સ્વામી આ મારું માનતો નથી. હવે એ માને કોઈનું? એ એના બાપનું નથી માનતો, હવે શું માને? અને એ છોકરા પછી તમારું ઘડપણે પાળે નહીં, સત્સંગે રાખે નહીં, કોઈ ધર્મ નિયમ પાળે નહીં, પછી પાકે ઘડે કાંઠા ચડે. પણ ત્યારે મોહમાં, બૈરાઓના મોહમાં, છોકરાના મોહમાં, જાઓ તમે તમારે રમો, હું જઈ આવું છું મંદિરે, હ એ પછી રમે રાખે, ડોહો એકલો થઈ જાય પછી. એટલે સમજવાનું એ છે કે પહેલેથી જ સંસ્કાર પાડવા, અને નબળા સંસ્કાર જલ્દી પડે, સારા કઈ જલ્દી પડતા નથી. આ છોકરાઓ 5-5 વર્ષ સુધી જો આવી રીતે અહીં રહ્યા હોય, સંસ્કાર ઊંડા પડી જાય તો મંદિરે જવાય, પણ હવે એ કઈ એટલા બધા પડે, બીજા તરત સંસ્કાર પડી જાય છે. કારણ શું છે કે જીવમાં આની કિંમત નથી. ઓસ્ટ્રેલિયા કે એ બીજા વિદેશમાં દૂર દૂર વર્લ્ડ કપ ક્રિકેટનો ચાલતો હોય તો આ બધા વાદીડા રાતે 2 વાગ્યા પૂજા કરીને બેસી જાય, ખરું કે નહીં? કેટલો મહિમા લો. નહીતર કઈ સચિન કે ધોની કે એના કોઈના ભાણિયા થાય છે, પણ હવે જો જોવા બેટે બેસી જાય છે. એટલો બધો મહિમા હશે ને, રસ હશે તો. એવો ભગવાનનો મહિમા નથી, એવો ભગવાનમાં રસ આવતો નથી, એવો સત્સંગનો મહિમા નથી. જેવો રૂપિયાનો મહિમા છે, જેવો બૈરા છોકરાનો મહિમા છે, જેવો પદ પ્રતિષ્ઠાનો મહિમા છે, જેવો ભણવાનો મહિમા છે, ડિગ્રીનો મહિમા છે, એવો ભગવાનનો, સત્સંગનો, સાધુઓનો મહિમા નથી. મિત્રોનો જેટલો મહિમા છે, મિત્રો પાછળ આખો દી નીકળી જાય, પણ સાધુ પાસે બેસવું હોય તો 5 મિનિટ ન નીકળે, જેવો વેવાય વેલાનો મહિમા છે, વ્યવહારનો મહિમા છે. વ્યવહારમાં કોઈ હોય સંબંધીઓ હાજા માંદા થયા હોય તો હોસ્પિટલમાં એક બી બે દી ત્રણ દી ખોટી કરવા જ પડે છે ને. એમ સત્સંગ માટે એક દિવસ ખોટી ન થાય, એક કલાક ન થાય. અત્યારે તમે બેઠા છો ને અત્યારે અહીં બોલાવા આવે કે તમારે વેવાય આવ્યા છે, ફળ દઈને ઉભા થઈને વ્યાજ આવું. સાધુ સાધુ ની જગ્યાએ, કથા કથા ની જગ્યાએ. કોઈ એમ થોડાક કહીએ કે હિંમત છે એવી કે એવો મહિમા છે કે ભાઈ એ આવ્યા છે, તેને કયો બેસે, થોડીક વાર કથા સાંભળીને પછી જાય, એમાં શું ખાટું મોડું થાય. ફળ દઈને ઉભા થઈને ભાગી જ જાય જેને રાહ જોતા હોય. ત્યારે એ ઝીણાભાઈ સત્સંગ કરવા આવતા હોય, ગરડા હોય ને ઘરેથી કાગળો આવતા હોય પણ વાંચે જ નહીં, બધું મૂકી દે. આપણે તો પૂજામાં ફોન ચાલુ રાખીને બેસ. જીવમાં મહિમા નથી, ભગવાન પહેલા બીજું પછી એવું ક્યાં. અરે ભગવાન ભજીએ છીએ તોય આ વ્યવહાર અમારો બધા ભર્યો ભર્યો રહીએ એટલા માટે ભજીએ છીએ. આ મંદિરે આવવાનું બંધ કરી દેતા નથી, શું કરવાનું ખબર છે, મનમાં બીક છે ખાલો, હવે બંધ કરી દેશું ભગવાન આપણી રક્ષા નહીં કરો તો આપણું શું થાય છે, ઊંડું ખખોળો એ જ નીકળે. કઈ પ્રેમ છે અને આવીએ એવું તો હોય એવા બહુ ઓછા. ભગવાન ભગવાન જ જોઈએ છે, માટે હું જાઉં છું. માળા કરીએ, નિયમ કરીએ, સાધુને માનીએ, સાધુને પગે લાગીએ, પાંચ દંડવત કરીએ, એ બધું એટલા માટે કે સાલું આપણને મદદ રહીએ. આવી બધી ભાવનાઓ છે. ત્યાં સુધી ભગવાનનો મહિમા નથી, સંસારનો મહિમા છે. માંદા પડે ને સાધુને કઈ સંભારે તો શું કામ સંભારે, કઈ એવું થોડુંક છે કે મા બાપ ચોખ્ખા કરી દેજો, આશીર્વાદ દો, બેઠો થઈ જાઓ જલ્દી અને સાજો થઈ જાઓ. એ સિવાય કોણ હોસ્પિટલમાં યાદ કરે, કયો કેટલું. હવે તો નહીતર આ માથે ધોળા આવી જાય ને પછી માણસે તો બધું હુંકેલવા જ મંડાય, તૈયાર થઈ જવું જોઈએ. મોત ભાળે ને ભડકાય નહીં, મોતની પહેલા તૈયાર રહેવાનું. કઈ હારે તો કોઈ આવવાનું જ નથી, અચાનક ઉપાડે પછી ગમે એવા બહુ આપણે થાય કે આ તો બહુ માળા કરતા ને બહુ નિયમ ચેષ્ટાય કરતા, નિયમ ચેષ્ટા વગર ઘરે જતા નહીં, બહુ સારા હતા ને છતાંય કેમ અવગત્ય ગયા. તે જાય કારણ કે આમાંથી છૂટ્યું જ નથી કઈ, છોકરાના છોકરા આ તે બધું કઈ છૂટ્યું જ નથી. હંકેલવું જોઈએ. આપણે જમવાની પંક્તિ તમારે પડી હોય પછી એમાં પેલા લાડુ આવે ને ભજી આવે ને પૂરી આવે ને જાત જાતના પકવાનો બધા પીરસાય ને બધું પીરસાય ને પછી છેલ્લે ભાત આવે. ભાત આવે પછી એમ ન કહેવાય જાઓ લાડુ લેતા આવો. આવે પછી ભાત પીરસાઈ જાય પછી પૂરું થઈ ગયું. આ ભગવાને ભાત પીરસી દે છે જો માથે. હવે પછી મોહનથાળના બટકા માગે એ ક્યાંથી ભાઈ, એ તો ભગવાનના રાજમાં ક્યાંથી હાલે. પછી પૂરું થઈ ગયું પછી હવે તો થાળી લઈને કોઈ પંક્તિ નીકળે ને તો વધુ ઘટ્યું વધુ ઘટ્યું લઈ જાય, હોય એ લઈ જાય. હવે એ રિવાજ તો વૈયા ગયા, બધે બુફે થઈ ગયું એટલે નહીતર એ વધુ ઘટ્યું લેવા નીકળે. હવે તો વયું ગયું ને, હવે એવું કઈ હોય જ નહીં કારણ કે નિયમ જ છે, ખાય એટલું એનાથી વધારે બગાડ કરવો, ખાય એનાથી વધારે બગાડ કરો. માણસ એવા થઈ ગયા કે હાવ જોવે છે પીરસે તો ન આમ હા ન પાડે ના ન પાડે, ઉભો રહ્યો એટલે બે ભજીયા મૂકે બે મૂકે પૂરી મૂકે જે મૂકે મૂકે જોયે રાખે આમનો. પણ એમ નહીં કે ભાઈ મને નહીં હાલે, એમ કારણ એને ખબર છે ખવાય એટલો ખાઈશું બાકી નાખી દઈશું. અમેરિકામાં એક દિવસમાં જેટલો ખોરાકનો બગાડ થાય છે એમાંથી આખો આફ્રિકા જમી જાય એટલું બગડે છે, આટલો બગાડ થાય છે. એટલો આપણે ત્યાં બગાડ થાય બધે, ભારતમાં કે હવે ઓછું બગડે છે. મૂળ વાત છે ભગવાનનો મહિમા હોય તો આ બધું થાય. રોજે વિચાર તો ત્યાં જવાનો એ જ કરવાનો હોય, પણ હવે હજી ગડપણ આવી જાય તો બીજા જ વિચારો થાય. એમાં જુવાનિયાઓને તો શું કેવું, એને એવું થઈ જાય આમાંથી કોકને થાય કે ભાઈ ગમે તે થાય પણ સત્સંગ મૂકવો નથી. બાકી તો અહીંયા છઈએ એટલે કરવું પડે છે, બાકી ગમે તે થાય પણ પૂજા કર્યા વગર મારે બીજું કઈ થાય નહીં. એ જીવમાં ગરી જાય તો સત્સંગ કહેવાય. એક વર્ષ રહ્યો કે છ મહિના રહ્યો, સમજાય છે ને છોકરા, તો તમને મળ્યું એક સમજાણું કહેવાય. કારણ કે તમને ખાલી અહીંયા હોસ્ટેલમાં ભણાવવા માટે તો કઈ આ બનાવ્યા નથી ગુરુકુલો, એ તો બધું છે જ, કંઈક ભગવાન સ્વામિનારાયણને ઓળખો, સત્સંગને ઓળખો, સંસ્કારી થાઓ. કુસંગ શું કહેવાય, સત્સંગ શું કહેવાય, સદગુણ શું કહેવાય, દુર્ગુણ શું કહેવાય, સારા માણસ કોને કહેવાય, ખરાબ માણસ કોને કહેવાય, ખરાબ કરીએ તો શું થાય, સારું કરીએ તો શું થાય, ભગવાનનો આશરો રાખીએ તો શું થાય, આશરો મૂકી દઈએ તો શું થાય, ભજન કરીએ તો શું થાય, ભજન ન કરીએ તો શું થાય, એ સમજાવવા માટે આ ભાઈ છે. નહીતર તમારો મહામૂલો ટાઈમ જ મની દોઢ દોઢ કલાક રોજ બગાડવો, એ તો અપરાધ કહેવાય. આ શીખવાડવા માટે છે ને આ પાઠશાળા છે. પણ હારે હારે બધું ભણવાનું રાખ્યું છે એટલે તમે આવો, બાકી તો કોઈ આવે નહીં. વેકેશનમાં શિબિર રાખે તો કોણ આવે? આવે ફરવા વયા જાય ગમે ત્યાં. પૈસા વાળા તો છે સ્વિટરલેન્ડ સુધીનું બધું બુક કરાવી રાખે. કોઈ એમ કોઈને થાય છે કે આ વખતે વેકેશનમાં કોઈ સાધુની પાસે જઈને એક મહિનો બસ ભગવાન ભજી લેવા છે? પૈસા વાળાને કઈ સાંભળે નહીં, બીજાને નથી સાંભળતું, એની એની રીતે જલસા કરે. ખેતરમાં જઈને અત્યારે ભજીયાના કડાયા મૂક્યા છે ને કંઈક કર્યા છે ગામડે, એની રીતે જલસા કરે. ડુંગળીના ભજીયાન, મરચાના ભજીયાન, બટેટાના ભજીયાન, ગલકાના ભજીયાન, તુરિયાના ભજીયાન, લસણિયા ભજીયાન, ખાલી લોટના ભજીયાન, એમાં એક જણો તેલ લાવે ને એક જણો લોટ લાવે ને કંઈક કંઈક કરે લ્યો. પણ ભગવાન ભજવા કોણ જાય? ખાવાના, પીવાના, બોલવાના, જોવાના, હરવાના, ફરવાના, બાજવાના, બધાયના વા વાગે, પણ ભગવાન ભજવાના વા વાગે નહીં. મહિમા નથી, આશરાનો મહિમા નથી. આપણે સમઢિયાળા ગામ રૂગનાથપુર ખોડી, હવે તો રૂગનાથપુર ખોડી પણ સ્વામિનારાયણ નામ રાખ્યું છે, પણ ખોડી ખોડી રીએ, એમની બાજુમાં સમઢિયાળા ગામ છે. ત્યાં બાલમુકુંદાસ સ્વામી, રૂગનાથપુરના છોકરા તો હશે અહીંયા છે ને, સમઢિયાળાના અહીંયા છે, સમઢિયાળામાં રંગાણી ને બધા બધા સમઢિયાળા બાજુ હોય. તો ત્યાં આપણે બાલમુકુંદાસ સ્વામી હતા મંડળ સાથે. બાલમુકુંદાસજી સ્વામી એટલે કોણ? એમના ગુરુ કોણ? બાલમુકુંદાસજી સ્વામીના ગુરુ કોણ? હે, ગુણાતીતાનંદ સ્વામી. ગુણાતીતાનંદ સ્વામીના ગુરુ કોણ? સહજાનંદ સ્વામી. સહજાનંદ સ્વામી કોણ? સ્વામિનારાયણ ભગવાન. 250 વર્ષ પહેલા હયાતની વાત. એ બાલમુકુંદાસ છે સ્વામી, મહાસમર્થ સાધ. સભા બેઠેલી, હરિભક્તો હોય બેઠા હોય, સંતો ક્યારેક ક્યારેક આવતા હોય, એટલે જે કઈ નિવૃત્ત હોય એવા બધા સવારના પોરમાં પણ સ્વામી પાસે બેસીને લાભ લે. કારણ કે ઘણી વાર તો વાતો કરતા દ્રષ્ટિ કામ કરી જતી હોય. આપણે માનો કે જોગી સાહેબ પાસે બેસી તે થોડા કઈ વાત કરવાના છે, પણ એ દ્રષ્ટિ એમની નથી હોતી, એમાં ભગવાનની દ્રષ્ટિ હોય છે. મહિમા તો જેટલો સમજીએ અને જેટલો જાણીએ એટલો ફાયદો છે, પણ બધો મહિમા તો ભાવ બ્રહ્માદિક નથી જાણી શકતા, એ આ જ વાત છે. એક સાધુ પૂજા કરતા હતા ને હરિભક્તે પૂજા હંકેલતા હતા, સાધુ કે સાધુ હરિભક્તે કીધું, મા બાપ જય સ્વામિનારાયણ. એટલે સાધુ કે જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, એ જય સ્વામિનારાયણ, હા જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. જૂના જમાનાની વાત છે. વળો ફરી પાછો કે એ સ્વામી જય સ્વામિનારાયણ. અરે બાપા કીધું ને જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. અરે પણ જય સ્વામિનારાયણ. સાધુ કે બાપા શું કરવાના આટલી બધી લપ કરો છો? તો કે તમે જે સ્વામિનારાયણ તો હામાં કયો છો એમ નહીં, પણ મારી હામું જોઈને કયો, મને તમારી દ્રષ્ટિ પડે ને તો મારું કામ થઈ જાય. એટલે સાધુએ હામે જોઈને કીધું કે આ જય સ્વામિનારાયણ. તો પછી ઓલો રાજી થઈ ગયો. દ્રષ્ટિનો તો બહુ પ્રતાપ છે. કામીની દ્રષ્ટિ પડે તો વિકાર પેદા નથી થઈ જતો. બુરી નજરવાળો હોય, વિકારી ભાવ હોય, એની અંદર ભોગ વૃત્તિ આવી ગઈ ને આપણે આમ હામું જોવે તો આપણને એમ થઈ જાય ને, દ્રષ્ટિમાં ખબર પડી જાય. તો એની દ્રષ્ટિ માણસને વિકારી નથી બનાવી દેતું. કોઈ એવા એવા સ્ત્રી કે પુરુષ સામ સામે જુએ તો ખબર પડી જાય છે ને આની દ્રષ્ટિ શું માગે છે. તો એની દ્રષ્ટિથી કામ જાગ્યો, તો સાધુની દ્રષ્ટિથી રામ ન જાગે ભલા માણસ? દ્રષ્ટિનો મહિમા છે. એટલે સ્વામી બેઠા હોય તો બેસે, પણ ધીમે ધીમે એમાં તો 20-25-50 હરિભક્તો બધા ભેળા થઈને બેઠા, આજુબાજુના ગામડાના આવી જતા ને, તે વાત કરતા કરતા સ્વામીએ તો વાત કરી કે ભગવાન સ્વામિનારાયણ તો એવા દયાળુ છે, એનું નામ જ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી. એ આરતી રોજ બોલીએ છીએ પણ જોત ખરો મંગળાચરણ. સહજાનંદ, સહજ સહજ આનંદ, આનંદ ને આનંદ, એની પાસે દુઃખ છે જ નહીં. પાછા કેવા છે, પોતે આનંદમાં હોય પણ દયાળુ નો જ કામ ના શું. સહજાનંદ દયાળુ, દયાળુ છે પાછા. કોઈ કરોડપતિ હોય પણ માણ દયાળુ ન હોય તો આપણે શું કામ નો. ઠીકરા કોડે આજે ઓછો ને, હું બોલ્યા નહી હામાં, મળદા થઈને સાંભળો છો ત્યારે. કરોડપતિ હોય પણ હવે દયા નથી એની આંખમાં તો શું કરો, કોઈ કામનું નહીં. તો સહજાનંદ સ્વામી કૃપણ નથી, કેવા છે, દયાળુ છે. કેવા? એની પાસે સુખ નો આનંદ નો ખજાનો છે. સહજાનંદ સિંધુ છે પણ પાછા એવા દયાળુ છે. દયાળુ હોય એ આપે, માગીએ તો આપે, માગ્યા વગર એ આપે. ખરો દયાળુ તો એ છે માગ્યા વગર આપે. હવે પૈસો હોય, દયા હોય પણ કબજામાં ન હોય, પરતંત્ર હોય તો શું દે. બળવાન પોતાના હાથમાં છે, બધું બળવાન છે. કરોડો રૂપિયા હોય, દયા આવતી હોય પણ વ્યવહાર છોકરાના હાથમાં હોય તો બાપા શું દઈ શકે, આપી શકે કઈ? છોકરાને બૈરાને પૂછવું પડે, એ કઈ હા પાડે નહી, એ બધા લોભી ના ફાડ્યા. પણ આ કેવા છે, બળવંત છે, બધું એના હાથમાં છે એટલે દઈ શકે. ચાવીઓના જોડા એના હાથમાં છે. સહજાનંદ છે, આનંદના સિંધુ છે, સુખના સિંધુ છે, પાછા દયાળુ છે, પાછા બળવંત છે. શું મુક્તાનંદ સ્વામી લખ્યું છે. અને પાછા બહુ નામી છે, કોઈ પણ નામે પુકારો દઈ દે છે. તમારે બેંકમાં એક જ સાઇન ચાલે, બીજી કરો તો ન ચાલે. ચેક ફેંકી દે પાછો કે ઓનર્સ ની સહી નથી, આ નાખી દે કે નહીં, નાખી દે કે નહીં, કેમ પાછા ઠરી જાવ છો ભલા માણસ. એક દરબાર છે ને, હાથ જોડીને વિનંતી કરતા, વાત સાંભળશો તો જ મજા આવશે. ઘણી વાત ઇન્ટેલિજન્સ હોય છે. દરબાર હાથ જોડીને વાત કરતા હતા, માગણી કરતા હતા, ભાઈ સાહેબ 10,000 રૂપિયા આપો, કપાણ છે એટલે તમારી પાસે માગું છું, તમારી પાસે સગવડતા છે એટલે માગું છું, મહેરબાની કરીને 10,000 રૂપિયા દઈ દો, મહિના પછી પાછા આપી દઈશ. ભાઈ સાહેબ મારે બહુ મુશ્કેલી છે, 10,000 દઈ દો. પણ દરબાર આવી રીતે એટીએમ ને કહેતા હતા. લ્યો બાપા, હવે એને એટીએમ શું દે, જો એની પાસે કરોડો રૂપિયા છે પણ એનું કોઈ ચલણ નથી. એમ આપણા ભગવાન સહજાનંદ સિંધુ છે, દયાળુ છે, બળવંત છે, બહુ નામી છે. ગમે તે નામે એને બોલાવો તોય તમને આપશે.